તારીખ 14/8/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 87 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 46.
આત્માનું જ્ઞાન થયા છતાં જ્ઞાનગી પૂર્વે ભૂલના કારણે બંધાયેલા શુભ કરો સત્તામાં રહેલા હોય છે અને પુરુષાર્થની સ્થિરતા પૂર્ણ ન હોય ત્યાં સુધી કશાય ફળ જોવા આવે છે અને તેમાં જેટલા અંશે રાગ દ્વારા જોડાણ થાય છે તેટલી હદના નવીન પૂર્ણ પાપનો દંડ થાય છે અને બહુ ભ્રમણ થાય છે. બેકાર બહુ પાપમાં ફેરિયા હોય તો પૂર્ણકર્મનો ભય આવ્યો તો પૂરેપૂરો વિકરાત સ્વરૂપમાં લઈ નથી ત્યારે ઘણા વર્ષનું ઘણું થયું હોય તો એકદમ છૂટતું નથી. નિર્ણય કર્યો કે હરગીરી નથી પાંચ એવી બગડી પછી શું કરવું જોઈએ એનો અર્થ શું થાય છે કે જે વ્યાપક હોય વ્યસનને કારણે જે સમાપનનું ઝેર વ્યાપેલું હોય ઘણું વ્યાપી ગયું હોય તો ઝેર ઝેરને માગે છે આસ્તે આસ્તે કરી શકે અને પ્રમાણ ઘટાડે છે પ્રમાણ ઘટાડતો 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 એટલું ઓછું કરી નાખે પછી એની અસર ન દેખાય ત્યારે એકદમ છોડી શકે. અફીણમાં પણ એમ છે અફીણીઓ હોય બંધાની અફીણ છોડે મળી જાય જીવી ના શકે અફીણ નું એટલું બધું ઝેર પડી જાય જલ્દી છોડી ન શકે ડાક્ટર નું પણ ચૂંટણી દવા આપે છે આસ્તે આસ્તે એનું એનો મતલબ શું થાય છે કે ગુણને જે ઝેર એ અસર છે એ એકદમ કાઢવા જાય તો માટે એનું વૈજ્ઞાનિક પરિસ્થિતિ નથી. મોક્ષ માર્ગમાં ક્રમ પડે છે એનું કારણ શું? આજે સંગીત દર્શન થયું ને આજે ના આજે મોક્ષ નથી થતો એનું કારણ શું? સંગીત દ્રષ્ટિથી રાગદ્વેષ શું કરવા પડે છે માણસને આકર્ષણ કરે છે એને ખબર પડે કે હું નિદ્રાશ કરું છું, રાગદ્વેષ કરવા એ તો નુકસાન શું કરવા રાગદ્વેષ કરે કરતો નથી એને થઈ જાય છે. આસ્તે આસ્તે એ ઘટતા જાય છે અને સરવારે એનું પ્રમાણ સર્વતા નાશ થાય છે. નિશ્ચય ગતિ તો પૂર્ણ પાપના શુભાથી ભાવ થયા છે. જે ક્ષણે પ્રકૃતિના નિમિત્તની અસર લીધી તે ક્ષણે શુભભાવ થયો તે શુભ ગતિરૂપ છે અને અશુભ ભાવ થયો તે અશુભ ગતિરૂપ છે. એ પાવન ગતિ કહેવામાં આવે છે. પરિણામે છે ને ફરીથી ગચ્છતી ફરીથી ગચ્છતી એને ગતિ કહેવામાં આવે છે. એથી બધા એવા સંબંધો છે ગમન કરવા માટે રાગદ્વેષણે કર્મ પરમાણુમાં છૂટા પડી જાય છે. એને રાગદ્વેષ થાય અને પરમાણુ એ જ પ્રકારના જેવા ભાવ થયા એવા સ્થાને ગોઠવાઈ જાય છે પોતાની જ્ઞાનની અપેક્ષાએ દેવભાવને ઊંચી જતી કરી છે. તેથી ઉત્કૃષ્ટ શુભ દેવ થાય તે ઉત્કૃષ્ટ શુભ વધે છે અને ઉત્કૃષ્ટ અશુભ દેવ થાય તીવ્ર સંકેત ભૂંડા ભાવ તીખા ઉગ્ર પરિણામ ક્રોધ માન માયા લોભ હિંસા જૂથ વિચાર વગેરે ભૂંડા હિંસા દેવસાયના કારણે જીવની દરેક ગતિમાં જવાનું થાય છે. નારકીનો ભાવ કર્યો તો નરકનો ભાવ અને મધ્યમ શુભ અને મધ્યમ અશુભ એમ નિશ્ચિત મધ્યમ ગતિ છે. તે વિશ્વભાવવાળાને મધ્ય લોકોને મુખ્ય ગતિ છે. એમાં કપટનો ભાવ કરવાથી કિરીટ અને પશુ ગતિ ઉત્પન્ન થાય છે. તે મધ્યમ ગતિના પેટામાં તે મધ્યમ ગતિના પેટામાં સમાઈ જાય છે. તે તો મોટા ભાગના બધા કિરીટ અહીંયા વચ્ચે છે. લોકમાં પણ એનું ક્ષેત્ર મધ્ય ક્ષેત્ર છે. જીવના પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. ખરેખર તો જીવના પરિણામ તે જ ગતિ છે. તો પણ જળ દ્રવ્ય નિમિત્તે તેથી ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું અધોગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન અને શુભ અશુભ મિત્ર દ્રવ્યની મધ્યમ ગતિ સ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. એમ દ્રવ્યનો એ ભોગ્ય સ્થાનમાં વિશેષ સ્વભાવ છે. તે ભોગ્ય વિશેષના વિશેષપણે ભોગવવાના સ્થાનો જગતમાં અનાદિ અનંત છે. તે બંધ સ્થાનો છે અને તેના ક્ષેત્ર આલોક પર્વકાળી ભોગવવાના સ્થાનકો છે. વિકારી શુભ શુભ અને મિશ્ર મધ્યમ પ્રકારના ભાવે અનેક કષાય ભાવ છે. તે જળ ભાવ છે. તેનાથી કાંઈ આત્માને ગુણ નથી. ગુણ તો નથી અવગુણ સરકારી છતાં એ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલીને પરવસ્તુમાં સુખવૃદ્ધિ કરે છે. કરતા ભૂલતા પણ આની કલ્પના કરે છે. એટલે પૂરી પાપ ભોગવવાના ભવભ્રમણના સ્થાન છે તે નક્કી થાય છે. જેવા પરિણામ કરે છે એને ભોગવવાના સ્થાન છે એમ નક્કી થાય છે. કેટલા કહે છે કે નરક ગતિ આ લોકથી જુદી ન હોઈ શકે. જાય ના એ છે બધું ભાઈ ક્યાંય બહાર નથી કાંઈ ના ભોગવી જવું પડશે. એ વાત નથી. લગભગ જીવને આ ભાવમાં જે બધી ભોગવવાનું આવે છે તે મોટા ભાગના પૂર્વકર્મના પૂર્વભાવના બાંધેલા કર્મ છે. અને આ ભાવમાં જે બાંધ્યા હોય એ મોટા ભાગના આવતા ભાવમાં પૂર્વકર્મના થાય છે. કોઈ કોઈ એવું મંદ રસથી અલ્પ સ્થિતિએ બંધાયેલું કર્મ તે નથી ભાવમાં ઉદય આવે છે. અને મોટા પ્રમાણમાં તો બીજા ભાવમાં જ ઉદયમાં આવે છે. ઉત્કર્ષણ અપકર્ષણ થાય છે. ઉત્કર્ષણ અપકર્ષણ થાય છે. સ્થિતિ વધારે પડી હોય છુપાઈને આ અનુભવમાં આવી જાય એ બને મોક્ષ માર્ગમાં લગભગ એવું મોક્ષ માર્ગમાં પરિણામ દુખા હોવાથી પરિણામ પરમાણુ પણ દુખા થતા જાય છે અને પરમાણુ દુખા થતા જાય છે એટલે જે ચીકણા બંધારા છે એની સ્થિતિ પણ અક્ષરશક્તિને થતી જાય છે અને તેને કંઈ પણ આપણને આવે છે મને રાખ ઉત્કૃષ્ટ સુધો સુખાય છે પણ ચરમ શરીર ભૂમિકા હોય ગમે એટલું ઉત્કૃષ્ટ સુધી હોય ને ગમે એવા પ્રમાણ બંધારા હોય પણ ચકાસમાં એટલા કહે છે કે નરેન્દ્રજી ન હોય તો તેનો ઉત્તર એમ છે કે જે જીવ મહા આકરા ભૂલના દુષ્કૃત્યો કરે છે તે પાપ કર્યા કાર્યો કરવા વખતે સામાજિકોને શું દુઃખ થાય છે તે જોવાની ધીરજ રાખતો નથી દરકાર કરતો નથી અને પોતાને સગવડ થાય તેવી એ પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે તેને તેવા ક્રૂર પરિણામોને ફળ આકરા વિનાના અનંત અગવડતા ભોગવવાના સ્થાન આ લોકમાં નરકગતિ અને અધોલોકમાં છે એમ ઘણા ન્યાયથી નક્કી થાય છે કે દ્રષ્ટાંત જોડું આપે એક માણસ એક ખૂન કરે એને સાચી આપે અને એક માણસ એક બોમ્બ નાખીને હજારો માણસોને મારી નાખે એ પકડાય તો એમ શું થાય એને સાચી આપે એક ને મારવા વાળાને ફાંસી અને 10,000 ને મારવા વાળાને ફાંસી આ તો ન્યાય ની રીતે તો મેળ થતો 10,000 ની સજા થતી હોય કે નહીં એ સ્થાન અહીંયા મનુષ્યના હાથમાં નથી અહીંયા મનુષ્ય એનો વ્યવસ્થા કરી શકતો નથી કુદરત એની વ્યવસ્થા કરે છે ગાય નરકમાં કેટલી વાર મારે શરીર છૂટાઈ ગયું છે આજે તો હોય તો કોઈ પછી શરીર બંધાઈ જાય ઉત્કૃષ્ટ શું પરિણામ છે સ્વર્ગ અને મધ્યમ શું પરિણામ ઉપર મનુષ્ય ગતિ મધ્યમ અશુભ ભાવનું ફળ ક્રિયા ગતિ મધ્યમ શુભમાં મનુષ્ય અને મધ્યમ અશુભમાં તેરી આ પછી ક્યાં ભેદ પડ્યા મધ્યમમાં બે ભેદ એક તો અશુભનું ફળ બે ગતિ અશુભનું ફળ મધ્યમમાં મનુષ્ય ને તેરી અને મધ્યમમાં બે ભેદ મધ્યમ શુભ નું ફળ મનુષ્ય મધ્યમ અશુભ નું ફળ મનુષ્ય કરતા કરીએ પ્રત્યક્ષ દેખાય છે ઘોડાને ગાડીએ જોડે છે ના બળદને ગાડાએ જોડે છે શુભ અને અશુભ ભાવ જે પરમાર છે અશુદ્ધ ભાવ છે આત્મા જેટલે અંશે પ્રભાવની અશુદ્ધતાથી જુદો પડે એટલે અંશે ઉપાધિ એટલે કર્મબંધનથી મુક્ત થાય છે સર્વથા અશુદ્ધતાથી અને અસ્થિરતાથી જુદો છે સર્વથા મુક્ત થાય છે જીવોનું ચાર રીતેની અશુદ્ધ પર્યાયમાં રખડવું થાય છે તે જીવની શુદ્ધ અવસ્થા નથી પણ અજ્ઞાન ભાવે જીવ માને છે હું તો મનુષ્ય છું હું સ્ત્રી છું હું વર્ગ છું હું દેવ છું પશુ છું હું આરતી છું એમ 84 લાખ જીવા જીવનીમાં અનંતકાળથી ભૂલપણે જીવે પરિભ્રમણ કર્યું છે અને જેવા જેવા કર્મફળની અવસ્થાએ ઉગ્યો તેવો તેવો પોતાના સ્વરૂપે માની લીધો છે ખરેખર અત્યારે માણસ જ હું અત્યારે આત્મા છું એમ માનવાને બદલે હું અત્યારે માણસ છું એમ એમાં મુખ્ય પરિણામ થવા તો બહુ મોંઘા છે કાં તો ઉત્કૃષ્ટ કાં તો શુભ વધી જાય કાં તો અશુભ વધી જાય પણ મિત્ર પરિણામ થવા બ બહુ મોંઘા છે, મધ્યમ કોટી ના પરિણામ થવા બહુ મોંઘા છે, જીવ વેગ માં ચડી જાય છે, બહુ વેગ માં આવે હારું કરું છું મને છે એને ખબર નથી, મિત્ર પણ મોંઘું છે, મિત્ર
પરિણામ
આવ્યો છે, મિત્ર પરિણામ મનુષ્ય બહુ મોંઘું છે, કાં તો શું વધારે કરી લેશે, કારણ કે અનંત જીવ રાશિ માંથી અસંખ્યાત જીવો અને કેટલા અનંત જીવ રાશિ છે એમાં માત્ર સંખ્યાત જીવોને માત્ર મધ્યમ પરિણામ હોય છે, સંખ્યાત જીવો મનુષ્ય બને છે એના આંકડા છે, મનુષ્યની સંખ્યા ત્રણે કાળે સંખ્યા જે છે, ત્રણે કાળે મનુષ્ય સંખ્યા કાઢે હોય છે, પછી મહાવીરના બધા લઈ લેવા મર્યાદિત છે, સંખ્યાથી છે એટલે મર્યાદિત છે, મનુષ્ય બહુ મોંઘો તેનું કારણ પુણ્ય પાપના સરખા પાછા પરભર ખાતું એટલે મિશ્ર મધ્યમ પરિણામ કોઈક જ વખત થાય છે, બે ખાતા ધને ઉધારના સરખા પાછા તો પણ આવે છે, 50% પુણ્ય અને 50% પાપ અત્રે એમ જેવું પછાય છે, બે અંધાર લગભગ એમ લગભગ, બાકી એમાં પણ પછી ભેદ પ્રભેદ થાય છે, કોઈ શુભ વાળા ને સંયોગો અનુકૂળ દેખાય છે, કોઈ શુભ વધારે હોય એને સંયોગો વેપારી ને પણ એવો ધંધો કોઈક થાય છે, વેપારીને પણ એવો ધંધો કોઈક થાય છે કે જેમાં નફો ટોટો થતો હોય, આત્માનો સ્વાભાવિક ધર્મ તો પુણ્ય પાપ તથા રાગ રહી તદ્દન શુદ્ધ વિતરાગી પરિણામ થવા તે આત્માનો ખરેખર સ્વભાવ છે, એ સ્વભાવ ધર્મ છે, તેથી પરમાર્થ તો આત્માનું સ્વરૂપ અગુરુ લઘુ છે, અગુરુ લઘુ એટલે મધ્યમ પરિણામ પુણ્ય પાપની અપેક્ષા રહી, નિરપેક્ષ મધ્યમ તો વિતરાગ પરિણામ છે, તે તો શુદ્ધતા છે, તો આ મધ્યમમાંથી પછી કંઈક વધારે નથી, મધ્યમ વધી જાય છે પણ એની ક્વોલિટી જુદી છે, પાછી એની ક્વોલિટી જુદી છે, ત્યાં શુભના સંયોગોમાં ભોગવતી વખતે એકાકાર થતા નથી, આ ફેર છે, અહીં જે અશુદ્ધ મધ્યમ ભાવથી મનુષ્ય જે મળે છે ઓલા શુદ્ધ મધ્યમ લીધો, આ જ્ઞાનીનો છે એ શુદ્ધ મધ્યમ લીધો, અને અહીં જે અશુદ્ધ મધ્યમ ભાવથી મનુષ્ય જે મળે છે તે મનુષ્ય ક્ષેત્રમાં તદ્દન મધ્યસ્થ વિતરાગ દેખા પ્રત્યય થાય, તે મધ્યસ્થ ભાવનું કારણ છે, તે મધ્યમ મધ્યસ્થ ભાવનું કારણ છે એમ કહીને મનુષ્ય પણ દુર્લભ અને મંગુ કહ્યું છે, અને તેનો મહિમા ગાયો છે, ન્યાય કેવી રીતે ઉતારે છે, પરિણામને મધ્યમ કરતા લે તે મહિમા જાણે, અગુરુ લઘુ એટલે પૂર્ણિમા રહેવું, પાપમાં જવો તદ્દન નિર્દોષ મધ્યસ્થ વિતરાગ દશામાં નિશ્ચળ સ્થિર ક્ષીર જીવ રહે તો તેને ઉત્કૃષ્ટ ફળ થાય છે. તેમ અત્રે લૌકિક મધ્યસ્થ પરિણામ એટલે બહુ અશુભ નહીં બહુ શુભ નહીં એવા મિશ્ર ભાવમાંથી મધ્યસ્થપણાનું કારણ મધ્યસ્થ ગતિ કે મનુષ્ય ભાવ દ્રવ ક્ષેત્ર કારણે ભાવની ભૂમિકાનો સહયોગ આપે છે. મધ્યમ મિત્ર એટલો શુદ્ધ સ્વભાવ છે મોક્ષ અને તે શુદ્ધ સ્વભાવનો અનામત નિયો અનંતકાળ મંડળનો તુચ્છ સંતુપણો એ બટાકા સુપ્રસન્ન જન્મુરાદીમાં રહેવું પડે છે. એ પોતાના નાશ સ્વરૂપનો અનાદર કરીને સતનો અનાદર કરવો અનાદર એટલે મુંડકવાનો આદર છે. સતનો અનાદર એટલે મુંડપણાનો આદર છે. આત્મા શુદ્ધ જ્ઞાતા અસંગ છે. આત્મા શુદ્ધ જ્ઞાતા અસંગ છે એના સ્વરૂપની વાત છે. એ વાત જે જીવને ન ગોઠે અને કઈ પરનું કરવાનું હોવું જોઈએ એ કરીએ તો પામીએ કઈ પુણ્ય હોય તો ધર્મ થાય એવું કઈ કરવાનો ભાવ એ જ્ઞાતાપણાનો અનુષ્ઠા અનાદર અને કરતાપણાનો આદર છે. આત્માનો વિરોધ છે પોતાના ભગવાન આત્માનો વિરોધ છે. તે જ્ઞાતાનો જે ઉત્કૃષ્ટ નકાર છે તેનું પણ જીવો છે. તે જ્ઞાતાનો જે ઉત્કૃષ્ટ નકાર છે તેનું પણ જીવો છે. જ્યાં અનંતી ચૈતન્ય શક્તિ અવરાઈ જાય છે આવ ઊંડાઈ જાય છે અનંતો કષાય મોહ છે સચુર કષાય એ મહાસાધનાનું ફળ રહેવાનું સ્થાન તે અનંતકાળ અનુભવ છે. જો જીવ ન સમજે અને મોક્ષ માર્ગમાં દાખલ ન થઈ જાય તો આ ગતિ અનિવાર્યપણે આવી બીજો કોઈ એમાં ઉપાય અશુભ પરિણામ કે અશુભ ગતિ ત્યાં પણ સંયમ નથી. શુભ પરિણામ કે શુભ ગતિ ત્યાં પણ સંયમ સ્થાન નથી. ભરત મહાદેવમાં સંયમ સ્થાનો નથી. રાગની વૃત્તિ ઉત્પન્ન થાય તેને કારણનો અવકાશ નથી એવી જીવ ગતિ તેને શુભ ગતિ કહી છે. ત્યાં જેને આત્માનું યથાર્થ ભાન હોય તે પોતાના સમ્યક અભિપ્રાયની સ્થિરતા જાળવી શકે એટલો પ્રસાદ કરી શકે છે. એટલો ચોથો સ્થાન ટકાવી શકે એટલો પ્રસાદ કરી શકે એટલે વધારે
પરિણામથી અશુભ આ બુકમાં એમ નથી કે શુભ પરિણામથી અશુભ છે.
શુભ પરિણામથી અશુભ ગતિ પણ મનુષ્ય લોકમાં મનુષ્ય ગતિમાં સર્વોત્કૃષ્ટ સંયમ સ્થાન છે. મનુષ્યપણામાં તો સર્વોત્કૃષ્ટ સંયમ સ્થાન છે. શુભ શુભ કર્મ ભોગવવાના નિમિત્ત ત્રણ લોકમાં અસંખ્યા સ્થાન છે. મનુષ્ય ક્ષેત્ર છે સરળ પવિત્ર અને મધ્યસ્થ પરિણામ વાળા જીવનું સંયોગી ક્ષેત્ર છે. કેવા સરળ પવિત્ર અને મધ્યસ્થ પરિણામ વાળા જીવનું આ મનુષ્ય ક્ષેત્ર છે. સરળપણે અહીંયા આવ્યો બીજું સત્વા ચાર ગતિના પરિણામના કારણો કેવા છે ગતિના કારણોનું પરિણામ કેવા છે એમાં મનુષ્ય ગતિના કારણમાં સરળતા નથી લીધી. મનુષ્ય હોય કે સરળ, એમાં સ્ત્રી પુરુષમાં પુરુષ વધારે છે અને એ સરળતા વધારે જ મનુષ્ય ગતિમાં આવી. તો લોકો પણ સરળતા સમીર દર્શન ને સરળતાના ફળમાં મનુષ્ય અને
વિશેષ
સરળતાના ફળમાં બહુ ભાગ તો પછી
ઘણા
જેવું બહુ ઉત્કૃષ્ટ અશુભ શુભ કરી શકાતું નથી. માયાના પરિણામ વિશેષ થાય છે. સહેજે સહેજે વેપાર સંજો બીજા જે પ્રસંગો પડે છે જીવન વાત કરે જુદા જુદા માયાકાર પરિણામ વિશેષ
થાય છે. પરિણામમાં ગતિ મળી, સરળ પરિણામમાં ગતિ મળી
અને દુરુપયોગ કર્યો. દુરુપયોગ દુરુપયોગ કરે તો લાઈન ફરી જાય, મોક્ષ માર્ગ નો રસ્તે ચડી જાય. સત્તા કરી છે પરિવાર માણસ નિયમ થાય, કઈ સરળતા રાખશો તો પછી મને નુકસાન લાગશે. એમ ખબર પડે એટલે અસરળતા અને માયાચારનો પ્રકાર આવે તો થાય. ભલે જે ખાવું હોય પાછળ
કરવી
નથી. એમ સરળતા ઉપર વજન જાય તો એ વધારે સમજણપૂર્વક જો સરળતા રાખવી ઉત્તમ. સરળતાથી લાભ કેટલો છે, અસરળતાથી નુકસાન કેટલું છે, આ બે વાતને છોડીને સમજણપૂર્વક જો સરળતા આચરવામાં આવે બોલી એવી ચોખ્ખી એટલે મતિમાં નિર્મળતા આવે એ વિશેષ.
સ્કૂલ પરિણામનું મૂલ્યાંકન
છે,
સ્કૂલ પરિણામનું મૂલ્યાંકન થતું નથી.
આ તો સ્કૂલ પરિણામ છે તો પણ એની કિંમત સમજાતી નથી. પરિણામની કિંમત, મોક્ષ માર્ગના પરિણામની સમીર દર્શનની કિંમત તો સમજાય ક્યાં છે એમ કહેવું છે. સરળતા છે એ પાત્રતાના લક્ષણમાં પણ ઉત્તમ પ્રતિનું લક્ષણ છે. પાત્રતાના ઘણા લક્ષણ છે એમાં પણ એક સૂત્ર છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર છે.
પાત્રતાનો આધાર સરળતા છે.
સરળતા જેવી કોઈ બીજી વાત નથી. સરળ હોય અટકે નહીં, અસરળ હોય તે અટકે. બીજી વાત છે કે
બીજી વાત
સરળ હોય ક્યાંય અટકે નહીં. સરળતામાં ક્યાંય અટકવાની વાત નથી. સરળતા અંતર્મુખ થાય ત્યારે થાય છે. જયારે પોતાનો અંતર્મુખ થાય છે ત્યારે ધોવે રહેલો રાગાંશ છે ત્યાં પણ આગળ નથી જતો. એ અવસ્થામાં જે રાગાંશ છે એની સાથે નથી જોડાતો એટલે એ આગળ જાય. સાથેના આ રાગ સાથે જવું એ સરળ અંદર જાય છે. આ સરળતાને છેલ્લી હેલ્પ થઈ ગઈ અંતર્મુખ.
અને એનું પુનર્નિર્વાણ થશે. પશુ ઢોરના દેવી વિકળ એટલે વક્ર, વિકળ મને એક અર્થ વક્ર થાય. પશુ ઢોરના દેહ વિકળ એટલે વક્ર આડા છે, તે સર્વભાવનો સંયોગ ન હોવાનું ક્ષેત્ર છે. તે સર્વભાવનો સંયોગ ન હોવાનું ક્ષેત્ર છે, કારણ કે પશુના દેહમાં સિદ્ધિ મોક્ષ દેશા પ્રાપ્ત થતી નથી. પૂર્વે ઊંધા વસ્ત્ર પરિણામ કરીને ઢોર ભાવનું બંધન કર્યું છે, એ શરીરના આકાર ઉપરથી પણ પરમાત્મા સમજવા જેવો છે. એ શરીરના બધી ગતિ જોઈને પરમાર્થ સમજવા જેવો છે. વિચારવાન જીવ હોય તો એને વિચાર આવે કે હું મનુષ્ય ઉભો કેમ, અને આ ગાય ભેંસ કીડી મકોડા આ આડા કેમ હેલા જાય છે. કૂતરો આવ્યો કે પાછો એ કઈ નાવા જાય, અને તો એક છાંટો કાદવ નો હતો એવી પરિસ્થિતિ થઈ જાય છે. મલિન ભાવમાં મલિન પરિસ્થિતિ થઈ જાય છે. શરીરના આકાર ઉપરથી ઢોર ઉપરથી પણ પરમાર્થ સમજવા જેવો છે. સમસ્ત વિષ્ણુનો આકાર પુષ્ટાકાર છે. જુઓ મનુષ્ય પુષ્ટાકાર છે ને આખા વિષ્ણુનો આકાર પણ
પુષ્ટાકાર
પુષ્ટાકાર છે. ઢોર પણ 3 ઇંચ આડા દે નહી છે, તેને સીધા ઉભા દેખો તો તે પણ ક્રમબદ્ધ ઉપર મસ્તકુશેના અંગ યથાસ્થાને નીચે આવશે. તેને સીધા ઉભા દેખો તો તે પણ ક્રમબદ્ધ ઉપર મસ્તક પછીના અંગ યથાસ્થાને નીચે આવશે. એટલે ઉપરનો અંગ છે ઉત્કૃષ્ણ કહેવાય છે, નીચે નીચેના અંગ નિકૃષ્ણ કહેવાય છે. જે જેવો લોક નો આકાર છે તેવો જગત ના પદાર્થ નો આકાર છે. જેવું પીંડે છે બ્રહ્માંડે લોક પુરુષ સ્થાને કયો, તેનો અર્થ તમે કઈ લેવો એમ લોક આખો લોક છે એ પુરુષ સંસ્થાને સંસ્થાને લોક પુષ્ટાકારે કહ્યો એનો અર્થ કઈ તમે લીધો એમ કહ્યું નથી. બધું જિજ્ઞાસામાં ઉભા રાખી દીધી એ વાત છે. જેવો લોક નો આકાર છે તેવો જગત ના પદાર્થ નો આકાર છે. જેવું પીંડે તેવું માંડે વિશ્વના સર્વભાવો એક સાથે જ્ઞાનમાં પકડાઈ જાય તેવી આશ્ચર્યકારી ઘટના છે. વિશ્વના સર્વભાવો સાથે જ્ઞાનમાં પરેશ સાથે જ્ઞાનમાં પકડાઈ જાય તેવી આ આશ્ચર્યકારી ઘટના છે. આખા વિશ્વનું જ્ઞાન કર્યું સમસ્ત વિષ્ણુનું જ્ઞાન એક સમય માત્ર માં એક સાથે જાણી લે તો દરેક આત્માનો સ્વભાવ ઘોર શુદ્ધ ભાવ કરે તો પાંચમો ગુણ સ્થાન સંયમ નો એટલે સંયમમાં સંયમ સુધી કરી શકે છે. તેને છઠ્ઠા ગુણ સ્થાન એટલે સ્થિરતા અને જ્ઞાની મનુષ્ય રાગની વૃત્તિ છેદીને યથાર્થ વિવેકની જાગૃતિ કરી જ્ઞાનની સ્થિરતામાં એકાગ્રપણે લીન થાય છે અને સર્વ કર્મ ઉપાધિથી મુક્ત થઈને પંચમ ગતિ ગતિ સ્વભાવે ઉદ્ગમન થઈ લોકના છેડે અનંત સુખમાં શાશ્વત આનંદની લહેરમાં બિરાજે છે. સુખપદમાં તે પાંચે ગતિ અને તેના ક્ષેત્રાદી સંસ્થા સ્થાનનું કોઈ કાર્ય નવું નથી. કોઈ કાર્ય છે એ બધા આના દેહ છે, કોઈ નવું બનાવેલો નથી. જે હોય તે જાય ને અને જે ન હોય તે નવું થાય. જળ કરીને ચેતન થાય ને ચેતન તે જળ થાય. જે જીવ પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ કરીને પુણ્યપાપના પરિણામનો કરતા થાય છે તેને શુભાશુભ એવા મિશ્ર ભાવો ભોગવવાના નિમિત્તરૂપ સ્થાન છે. તે જળદેવના સ્વતંત્ર સ્વાભાવિક કાર્યો છે. તેના સ્વભાવથી ભિન્ન તેને જાણનારો ચૈતન્ય આત્મા તો સ્વતંત્ર છે તથા તેનું કર્મ ફળમાં રાગ દ્વારા જોડાવું થાય છે પણ તેમાં ઈશ્વરનો જરાય વાત દલીલી છે. શિષ્યને કારણ ઈશ્વર કરે છે આત્માનો સ્વભાવ જ્ઞાન છે કે અનાદિ અનંત છે. આત્માને સંસાર અવસ્થા અનાદિ શાંત છે અને મોક્ષ અવસ્થા સાદિ અનંત છે. આ રીતે અવસ્થાના ત્રણ ભેદ છે, ચાર ભેદ છે. સૌભંગે લઈએ તો અનાદિ અનંત સાદિ શાંત સાદિ અનંત અને અનાદિ શાંત એવા ચાર ભેદ છે. કાલે દિવાળી પર્વ છે, સર્વજ્ઞ ભગવાન મહાવીર ભગવાન 2465 વર્ષ પહેલા અત્યારે તો 25 વર્ષ પ્રાપ્ત થઈ ગયા ને 2515 હોળ છે વર્ષ પહેલા તે દિવસે પધાર્યા. આત્માના પૂર્ણ આનંદમાં શાશ્વત સુખ સ્વરૂપમાં હાલ તેઓ બિરાજે છે. તેમને ધન્ય છે ધર્માત્મા તેમની ભક્તિ કરતા પુરુષાર્થ પૂછાવી ભૂત નૈગમને કહે છે કે પ્રભુ આજે નિર્વાણ પામ્યા તેનો મહોત્સવ કરે છે. તેનો મહોત્સવ કરીએ છીએ કે ભગવાન આજે નિર્વાણ પામ્યા છે એનો મહોત્સવ અમે પોતાના પુરુષાર્થ નો મહોત્સવ છે. ભગવાન નો મહોત્સવ નથી પણ પુરુષાર્થ નો મહોત્સવ છે. આત્માનો મહોત્સવ છે, આત્માના પુરુષાર્થ નો મહોત્સવ છે. કેમ કે આત્મા રૂપ છે ને દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એમાં આત્મત્વ જોવામાં આવે છે. એનો મહિમા એ આત્માનો મહિમા છે. નિમિત્ત નો વિવેક છે આત્માનો વિવેક છે. ગુરુદેવ નો વિકલ્પ છે નિમિત્ત નો વિવેક છે આત્માનો વિવેક છે. નિમિત્ત નો અવિવેક છે આત્માનો અવિવેક છે. ન્યાય કેવો છે કે નિમિત્ત છે સ્થૂળ જ્ઞાન નો વિષય છે, ઉપાદાન છે એ સૂક્ષ્મ જ્ઞાન નો વિષય છે. સરખામણીમાં હવે જેને સ્થૂળ જ્ઞાનના વિષયમાં વિવેક નથી જાગ્યો એને વિકૃતિ જ્ઞાનના વિષયમાં વિવેક ક્યાંથી હોય? દાખલા તરીકે સત્સંગ મનુષ્ય જીવને સત્સંગ આરાધવો જોઈએ એ સ્થૂળ વિવેક નો વિષય છે.
સ્થૂળ વિવેક નો વિષય
પૈસાની જરૂર પડે તો દેશ પરદેશ સુધી જાય. સત્સંગની જીવને જરૂર પડી નથી દેશ પરદેશ જવા માટે. ભલે કોઈ ઓળખતું ન હોય, ભલે કોઈ જાણતું ન હોય તો જાય શકે નહીં. દેશો દેશોમાં ભાગ્યે જ કોઈ ઓળખ છે કે જેને હિન્દુસ્તાનના વતની નથી ગયા, નથી વૈશાખ છે એમાં બધે ગયા છે. ગુજરાતી લગભગ મને લાગે એવા છે ને નહીં છે આપણે નામ જ નથી આવી જાય એવી જગ્યાએ જરૂર લાગે આની જરૂર નથી લાગતી સત્સંગની જરૂર એના માટે ત્યાં જવું આવું છે સત્સંગ ખબર નથી કે સત્પુર પછી ખબર એટલી ખબર પડી કે અહીંયા સત્સંગ નથી દેશમાં છે આપણે ક્યાં ગયા વિવેક પહેલા ઉગે એવો વિવેક ન ઉગે અને આત્મા સીધો મળી જાય શું વિવેક એનું હોય ને આત્મા મળી જાય આત્મા કઈ ભાવ આત્મા નો વિવેક છે નિમિત્ત નો વિવેક છે આત્મા નો વિવેક છે અનુમોદન કરે આમ તો એવું નથી કે તમે સમજાવો ભાગ્યા કે તમારે સમજાવો સાંભળવા અને આવીને લે જાય એમ નથી કે તમે અહીંયા રહ્યો પણ સત્સંગનો મહિમા કરે જેને નિમિત્ત નો વિવેક નથી એને ઉત્પાદન નો વિવેક પૂરો કરે આવે સત્સંગની એની ખબર ન પડતી હોય અને એને આત્માની ખબર પડી બુદ્ધિ વાત નહીં કઈ વાતમાં હાલ
માતાજીનું જીવન બહુ આદર
જીવંત દ્રષ્ટાંત છે જીવંત દ્રષ્ટાંત
મોદી એ પ્રશ્ન પૂછ્યો મોદી એ પ્રશ્ન
પૂછ્યો
મોદી મોદી જગદીશ મોદી
અમારે એવું ઉગર્યું અને એમને ફોરેનમાં રહીએ તો શું ચક્રવર્તી દાખવું ચક્રવર્તી ને વૈભવમાં રહેવાના વધારે અમારે ઉદય એવો છે એનો શું એનો એવો આધાર ના લેવાય ના પાડી એવો આધાર એમ કે
ચક્રવર્તી આધાર ન
સમજ
એવો ચક્રવર્તી આધાર ના લેવાય
એને ચક્રવર્તી ને તો આવી પડેલી વાત છે અપેક્ષા બુદ્ધિ વૈભવની અપેક્ષા બુદ્ધિ નથી આ જે તો અપેક્ષા બુદ્ધિ એ જાય છે ત્યાં નથી ગુરુદેવના સમયમાં એ ચર્ચા ચાલતી હતી બહુ તો પૂછતા હતા મારે પણ ને બહુ કારણ મારે ત્યાં જૈન મંદિર નથી ત્યાં અમારે કાંઈ સાંભળવાનો યોગ નથી આમ શું કરીએ ગુરુદેવ એટલે ન લાગુ રોટલા તો જાઉં છું ને મારે સત્સંગ પહેલા જોઈએ છતાં એવો પુણ્ય હોય તો સત્સંગ ન પણ મળે પણ ભાવનામાં તો જરા પણ કચાશ કે ફેર હોવો જોઈએ
ઉદય નું નામ તો ભાનુ છે ખરેખર ઉદય નું નામ તો ભાનુ છે
ઉદય તો ક્યારે કહેવાય કે પોતાનો પુરુષાર્થ પૂરો હોય ગુરુ એને ચટપટી લાગી હોય છતાં ખાતર તો પોતાની અપેક્ષા બુદ્ધિ એ ત્યાં રહીએ એને કઈ લાગુ પડતો
નથી
એટલે સપનું બહુમાન કરે છે જેમ શુદ્ધ ભગવાનને શુદ્ધ પર્યાય પૂર્ણપણે છે તેમ પોતાને પણ પૂર્ણ શુદ્ધ થવું છે જેમ સિદ્ધ ભગવાન ની પર્યાય તમને તમને ખીલી છે તેમ પોતાને પણ પૂરું શુદ્ધ તેથી પોતાનો કાળ વિતરાજ ભગવંતોના બહુમાન માન ગાળે છે અને પોતાનો પુરુષાર્થ ત્યાં કઈ પર્યાય દ્રષ્ટિ થતી નથી. શ્રી ભગવાન નો આજે ભગવાન સીધું સિદ્ધાલયમાં પધાર્યા નિર્વાણ મહોત્સવ કરે તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય કે પદની દ્રષ્ટિ થઈ જાય કેમ છે મનુષ્ય પર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પર્યાયની છે અને જગતની અંતર્મૂળની છે. અંતર્મૂળમાં ગર્ભમાં અને ગર્ભમાં મનુષ્ય પર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પર્યાયની છે અને જગન્યાની અંતર્મૂળની છે. નરક ગતિમાં ઉત્કૃષ્ટ 33 સાગરો પણ અને જગન 10,000 વર્ષ દેહમાં પણ આવી સ્થિતિ નરક. આ રીતે મનુષ્ય મનુષ્યને દેવનારકીને ત્રણેય ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિ આંકડા છે. પુરુષમાં તો ઘણા ભેદ પ્રભેદ છે. આંકડા તો છે કરોડ બીકરો
એના ઉપરથી સિદ્ધ થાય છે આજે ઉના
પ્રકૃતિ આવે છે. જ્ઞાન ના સાતત્ય ઉપરથી સાર્થકતાની પ્રકૃતિ જ્ઞાન સતત ચાલે છે એના પછી પોતે સાર્થક છે. શુભાશુભ ઉપાદાન તે જ ભાવ ગતિ છે. શુભાશુભ જે કલ્યાણ ઉપાદાનમાં એ ભાવ નથી. ભાવ એટલે ભવનું થવું દરેક સમયે છે. સંસારમાં રસનાર પ્રાણીના જે જે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્ય ગતિ છે. ભાવ ઉત્કૃષ્ટ સુખ દ્રવ્યનું ઉદ્ગમન એમાં સરળતાથી હળવાશ રહેલી છે. ઉત્કૃષ્ટ સંભાળવાળા દ્રવ્યનું અધોગમન તેમાં લોઢાની જેમ ભારે કર્મ કરવાનું છે અને મધ્યમ પરિણામવાળા જીવને મનુષ્ય કરવું છે એમ ત્રણેય લોકમાં ભોગવવાના અસંખ્યાત સ્થાન છે. હું ગાથા કરું છું તે ભવ્ય વિશેષના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી પૂર્વ દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. એમાં કોઈ જગત કરતા ઈશ્વરની જરૂર નથી. દરેક વસ્તુનો સ્વભાવ છે કે વસ્તુ થકીને બદલાય છે. જીવ અનંતકાળથી છે તે આજ સુધી અસંખ્યાત ક્ષેત્રના ભૌગોલિકામાં એક છે અને ત્રણેય યુગમાં ભવ ભ્રમણ એને પાંચ પરાવર્તનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ પાંચ પરાવર્તન અનંત વાર કરે છે. આત્મા નિત્ય નથી એમ કહેવાને ત્રણ લોક નથી પ્રભાવ નથી તેમજ તેને ભગવવાના કોઈ બીજા ક્ષેત્ર સ્થાન નથી એમ કહેવું પડશે. અનિત્યમાન છે અને આ બધું પગલો ક્યાંય દેખાતો નથી. કોઈએ સંદેશા ન મોકલ્યા એમ કહે છે. મરી ગયા પછી ક્યાં ક્યાંથી સંદેશો આવે છે પણ કોઈ લખતું નથી. પોતાએ હું અહીંયા પહોંચી ગયો છું મારી ચિંતા કોને ખબર પગલો હશે પણ આ કેવી તો દેખાય છે. પણ નાની પ્રત્યક્ષ પ્રમાણ આપીને કહે છે કે તું છો ને ક્યાંય ઠોકે નહીં કે જ્યાં છો ત્યાં જેવા ભાવમાં તારું જોડાણ છે તેવા ભાવને ભજવવાનું સ્થાન શ્રમ લોકમાં ખાસ ખાસ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. વગેરે કારણો ના કાર્યરૂપ એટલે ફળ ભોગવવાના સ્થાન પણ અસંખ્યા ભેદ વાળા છે તે વર્તમાનમાં પણ છે, કાયમ છે, વર્તમાનમાં પણ ભાવ સંજ્ઞાન દ્વારા ત્રણે લોકમાં આમ જ છે એમ અનુભવ બન્ય થાય. ભાવ સંજ્ઞાન દ્વારા મર્યાદિત છે, પણ ભાવ સંજ્ઞાન દ્વારા ત્રણે લોકમાં છે એમ અનુભવ બન્ય થાય છે. અનુભવ જ્ઞાન પત્રમાં જીવ રાશિની અનંતતા એ અનુભવ બન્ય થાય છે. ભલે પરોક્ષ છે પણ સર્વજ્ઞના વચનની પ્રતિ આવે છે, કારણ કે લોજિકની પણ પ્રતિ આવે છે, વસ્તુના વિજ્ઞાનની પ્રતિ પણ આવે છે. સંવેદના એટલે જેમ છે તેમ આત્માનો સ્વભાવ જાણી ગયો. દર્શન એટલે ચૈતન્ય શક્તિના સર્વભાવને જાણવાનો સ્વભાવ છે. આત્માનો ગુણ આત્મા નથી, આત્માનો પૂર્ણ શુદ્ધ સહજ સ્વભાવી છે. આત્મા પૂર્ણ શુદ્ધ સહજ સ્વભાવી છે, એમ સ્વાધીન પોતાની ધારણા વિના ગોખણી વિના સહજ પ્રતિક છે. ગોખણ પ્રતિ નહીં કરવાની, ધારણા માયા યાદ રાખવી તું નહીં, પણ સ્વયં પ્રતિથી તે જ પુણ્ય દર્શન છે. ધારી રાખવું તેને પણ પુણ્ય ધારણા કહેવામાં આવે છે. ધર્મને ભારી રાખવો તો ધર્મને ધારણા અને યાદ રાખીને એને ધારણા કહેવામાં જે ધારણામાં ફેર તે સમય દર્શન છે. સાચી પ્રતિથી છે, આત્મા સહજ સ્વરૂપ છે એમ દર્શન કરવાથી જ્ઞાન પ્રત્યે તેમ નથી, ખાલી એમને ઘટમ કર્યા કરે એથી કોઈ જ્ઞાન પ્રગટ થાય એવું નથી, પણ આત્મતત્વનો સ્વભાવ જેમ છે તેમ વિચારી યથાર્થ નિર્ધાર અનુભવ કરવાથી યથાર્થ નિર્ધાર યથાર્થ નિર્ણય કયો નિર્ધાર નિર્ણયને અનુભવ કરવાથી સમજાય તેમ છે. જાણનારથી જણાય છે, જે જાણવા માગે તેનાથી તે જણાય છે. જેમ પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ પોતાથી જણાય છે તેમ પરવસ્તુના દ્રવ્યક્ષેત્રના ભાવ અને તેની સ્થિતિ સ્વભાવ પણ જેમ છે તેમ સમજાય છે. લોહસંભોગનો પ્રસર બધાને ખેંચે પણ સુવર્ણને નહીં ખેંચે એવો તેનો સ્વભાવ છે. સ્વતંત્ર જળરતનમાં ગળવું મળવું ખેંચાઈ જવું વગેરે એની સ્વતંત્ર શક્તિ છે, તેમાં ઈશ્વરને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. ઈશ્વરને ઉપાધિ એમાં કરવું પડે તો થાય, એને કર્મ થાય એવું કઈ નથી. ઈશ્વર તો એવા શક્તિ વાળા છે કે વગર ઉપાધિ એ કામ થઈ જાય, એને ઉપાધિ ન કરવું પડે. વગર ઉપાધિ એ કામ, વગર ઉપાધિ એ કામ થઈ જાય એનો અર્થ કે કુદરત એ કર્યું. પછી તો સંતોષ જ માનવાનો એવો કે ઈશ્વરે કર્યું. ઈશ્વરને ઈચ્છાને વિકલ્પ ન કહો અને હવે ઉપાધિ થઈ જાય છતાં એનો અર્થ કુદરતે કર્યું. પછી ઈશ્વરને નામ લેવાની જરૂર હતી, ઈશ્વરને નામ લઈને સંતોષ માનવો બીજી વાત. વસ્તુ માત્ર સ્વતંત્રપણે તેના સ્વભાવમાં પ્રત્યાયન કરે છે. જીવો જેવા ભાવ કરે એવા ભગવતા માટેના લાયક ક્ષેત્રો પણ એવી જાતના પરમાણુના ક્ષેત્રમાં જીવ ખેંચાઈને ક્ષણ માત્રમાં લાખો ગાવ દૂરના ક્ષેત્રમાં પરવશપણે લોકસુમુખને કોણ ટાણે તેમ તણાઈને જાય છે, તણાઈ ખેંચાઈને. કોણ સ્વાધીન થવું હોય તેને સ્વાધીન થવાનો ઉપાય મનુષ્ય ભાવમાં છે. વાક્ય વાત તો આ છે. ઝાડના બીમાંથી ઝાડનું ગુંડું આવે છે, પોતાના બાજુમાં તોફાનો દાણો ગાયું હોય તો બાજુમાં જ તોફાને ગુંડી આવે છે. પરમાણુમાં ક્યાં ખબર છે હું ચોખ્ખો છો હું ઝાડ બનું, પણ એ કુદરતનો સ્વભાવ છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન બળ નો પુરુષાર્થ કરી રાગ રહિત જ્ઞાન ની સ્થિરતા વધારે, જેટલા પ્રમાણમાં સ્વાધીનતા પામે અને જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ નો કરતા ઉત્પન્ન કરે તેટલા જ પ્રમાણમાં તે જાતના જળના સૂક્ષ્મ પરમાણુ આત્માના પ્રદેશ સાથે બંધાતા પરા પરાધીનતા પણ પામે. જીવ શુભ શુભ ભાવ કરે ત્યારે તેનું નિમિત્ત પામીને કેવી જાતના સૂક્ષ્મ રજકણો જીવના પ્રદેશ સાથે બંધાય છે અને તેની સ્થિતિ પૂરી થતા જે જાતના સંયોગના ફળરૂપે સુગમની અવસ્થા થતી હોય તે સમૂહ રૂપે થઈને જીવને સુખરૂપ ફળનો અનુભવ કરાવે છે, ખાતા ખાતાનો અનુભવ કરાવે છે. પરમાણુમાં સ્વતંત્રપણે અનંત શક્તિ છે, તે જળદ્રવ્યને પોતાની મળે સ્વયં અનેક રૂપે પલટાય છે. તે પરમાણુના સ્વભાવનો યથાર્થ વિચાર કરો તો જગતની ક્રમબદ્ધ વ્યવસ્થિત રચના પરલોક આદિ શ્રીપાદના ભગવાનના ચાર રૂપિયા સ્થાનક તે યથાર્થપણે જેમ છે તેમ યથાર્થ વિચાર કરો તે સમજાય. જળચેતનના સ્વભાવો જે છે તે દરેક પદાર્થની સ્વતંત્રતામાં ભિન્નપણે પ્રસક્તાના આધારે છે, તથા નિમિત્ત નૈમિત સંબંધ પણ છે. સંસાર તે કર્મના સંયુક્તિ થતી આત્માની અવસ્થા છે અને મોક્ષ તે કર્મથી મુક્ત થતી આત્માની અવસ્થા છે. બંને આત્માની અવસ્થા છે, જળની જળની અવસ્થા છે. બંને રીતે કેટલો મેળ ખાય છે એને નિમિત્ત નૈમિત સંબંધ કહેવામાં આવે છે. હે શિષ્યો, જળ અને ચેતનના સ્વભાવ સંયોગ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે. આ બધું ગહન ગહન વાત છે શિષ્યા, કઈ સંક્ષેપ ગહન સ્વભાવ, જળનો પણ ગહન સ્વભાવ, ચૈતન્યનો પણ ગહન સ્વભાવ, વિચારનો પણ ગહન સ્વભાવ. એક માણસ અમુક વિચારે ચડન ગાંડો થઈ જાય આ વિભાવમાં ક્યાંય કાંઈ કારણ ન હોય એમ એમ વિચાર કરતો 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 શક્ય માનસિક પરિસ્થિતિ કેવી બધા ઘન સ્વભાવ માટે આ વાત ઘન છે તો પણ તમે સાવ સંક્ષેપમાં થઈ છે એ રીતે સંક્ષેપમાં એ વાત કરી દીધી.
વાદિદેવ મંદર ભગવાન નો જય પરમ કૃપાળુ મહાન દેવ નો જય.